साधन उपासना वड़े साधक एक एक सोपान एक एक पगथिए पोताना जीवन ने ऊर्ध्वमुखी बनावे छे। अने ऊर्ध्वमुखी बनेलो साधक हमेशा पोताना जीवन नी परिपूर्ण सफलता प्राप्त करे छे। અહીંયા જે મહારાજે આપણને આ પદની શરૂઆતથી માંડીને એના ઉપસંહાર સુધી આપણને નવ પગથિયા બતાવ્યા છે। સાધન સાધે સાધન સદગુરુનું સાચું એક એક પગથિયું છે અને નવમો પૂર્ણ અંક છે। નવ એટલે નવમા પગથિયે પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય છે એટલે આ પદના નવ સોપાનો સાધકને હંમેશા ભગવદ્મુખ બનાવવા માટે ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવા માટે એક એક પગથિયાનો એક એક સમજ સાધકની ઉપાસના એને સરળ રીતે પગથિયે ચડી શકે એવા નવ પગથિયા આપ્યા। પ્રથમ પગથિયે પગ મુકતાની સાથે મન મૂક્યું તમ ચરણે રે, મન ચરણે મૂકીને રાચ્યું બસ કે મારે આગળ વધવું છે। જીવનની અંદર સાધક તરીકે મારે કંઈક મારી આત્માની ઉપલબ્ધિ મારે કરવી છે, મારા આત્માનું સ્વરૂપ મારે સમજવું છે, પામવું છે, તો એના માટે સૌથી પહેલું પગથિયું એક તન અને મન ચરણમાં સમર્પિત કરી દેવું પડશે। કયું તારા મનનું કઈ ન ચાલે, ગુરુને વચને રહ્યો, તો આમ પ્રથમ પગથિયે જ આત્મસમર્પણ જે કઈ છે સર્વ એ બધું જ ગુરુ મહારાજનું જ છે, હું પણ હું નથી રહ્યો, હું એ મારું નથી રહ્યું, એ પણ સમર્પણ છે। તો આ ભાવથી આરંભ કરાવતા કહ્યું કે પહેલું આપો, અને સ્વાભાવિક છે કે ગુરુ દક્ષિણા તો આપવી જ પડે। આપણા ઉપનિષદોમાં પણ જયારે શિષ્ય જ્ઞાન લેવા જાય આશ્રમમાં ઋષિ મુનિ પાસે ગુરુઓ પાસે, ત્યારે કંઈક સેવા કરે, સેવા લઈને જાય। ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ઉપનિષદની વાત છે કે બૃહસ્પતિ દેવગુરુ પાસે જ્ઞાનની માગણી કરવા માટે કહ્યું, મને જ્ઞાન આપો, અને તે વખતે એ પણ ભલે ઇન્દ્ર હતો રાજા હતો પણ એના વૈભવની સંપત્તિ લઈને નથી ગયો, સમિત પાણી ઋષિ મુનિઓને યજ્ઞ યાગાદિક કરવાનું હોય એટલે કાષ્ટાદિક સમિધાઓ લઈને જાય, સમિધા એટલે યજ્ઞમાં આહુતિ આપવા માટેના કાષ્ટ। તો જેમ એ ઉપનિષદના શિષ્યો સદગુરુની કઈક સેવા લઈને જાય, એને પ્રણામ કરે, એની સેવા કરે, ત્યાર પછીથી એને જ્ઞાન પ્રાપ્તિ થાય, એમ અહીંયા પણ ગુરુ મહારાજની પાસે જ્ઞાન લેવા જતા પહેલા ગુરુ મહારાજે આદેશ કર્યો પોતાની જાતે જ કે મધુપર્ક લઈને જવાનું, યજ્ઞ આગાદિક કરવા હોય ને તો જે કોઈ બ્રાહ્મણોને આપણે વરણ કર્યું હોય એની અંદર બેસવા માટે આહુતિ યજ્ઞ માટે એને મધુપર્ક આપવો પડે, કઈક પહેલી દક્ષિણા એને મધુપર્ક કહેવામાં આવે છે। તો એ મધુપર્ક તરીકે અને દક્ષિણા તરીકે જેને સમિત પાણી કહેવાય શિષ્યનું તો મન સૌથી પહેલા ચરણે મૂકી દીધું, આ આપની સેવામાં મારા જીવનનું વધુ પર્ક, એટલે સત્કાર કરવો, સન્માન કરવો. હું આવ્યો છું આપની પાસે કઈક લઈને, અને મારે કઈક જોઈએ છે. શું જોઈએ છે? મારે જ્ઞાન જોઈએ છે. કર જોડીને હું જા છું આપની પાસેથી. એક સાધક તરીકે, એક શિષ્ય તરીકે મારે કઈક સાધન જોઈએ છે, કોઈક માર્ગ જોઈએ છે. તો આપ્યું શું? મન ચરણે મૂકી સૌથી પ્રથમ વગર માગે આપી દીધું. એનું નામ મધુપર્કની દક્ષિણા કહેવાય. યજ્ઞ કર્યા પછી ભલે તમે જે આપો, પણ બોલાવ્યા છે, કર્મ કરાવીએ છે, એટલે સૌથી પહેલા એમનો સત્કારના સ્વરૂપે મધુપર્ક અપાય. એમ ગુરુ મહારાજને ત્યાં શરણ લઈને ગયા છે, એટલે સૌથી પહેલા આપણે એમનો આદર કર્યો. એટલે ગચ્છેત સમિત પાણી, ન ગચ્છેત ન્યસ્ત પાણી પાદો. ખાલી હાથે ગુરુ પાસે દેવ મંદિરે જવું નહીં. આ ઉપનિષદ વેદના ઋષિઓની આજ્ઞા છે. તો અહિયાં પણ એ ઋષિઓના ની પરંપરા, આપણી સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે જય મહારાજે સૌથી પહેલા મધુપર્કમાં મન મૂક્યું, તમ ચરણી. બસ બાપજી, સૌથી પહેલા આપ રાજી થાવ અને મારો આટલો સ્વીકાર કરો. પણ જોઈએ છે શું? સાધન, સદગુરુનું સાચું, અને માગીને લઉં છું આપની પાસેથી. મને જ્ઞાનમાં આપો, ભિક્ષામાં આપો, પ્રસાદીમાં મળે. એટલે પ્રથમ પગથિયે, પ્રથમ સોપાન, એની અંદર આ માગ્યા. પછીથી જય મહારાજે આજ્ઞા કરી બીજા સોપાનમાં, કે સાધન કરી જુઓ તો આછું. પેલા શરૂઆત તો કરો. આપણને સૌથી પહેલા પ્રણામ કરતા શીખવાડે, પ્રદક્ષિણા કરતા શીખવાડે, સેવા કરતા શીખવાડે, પૂજન કરતા શીખવાડે, એમ કરતા કરતા આગળ લઈ જાય. સાધન કરી જુઓ તો આછું, એકવાર શરૂઆત કરો, એમાં પ્રવેશ કરો, મનને એના અભ્યાસ માટે આગળ કરો. એને કહ્યું સાધન કરી જુઓ, ફરે નહીં. પછી એ જે નિયમ લીધો, જે કઈ સાધન ભજનનો નિત્ય નિયમનો, ફરે નહીં તે, પછી ત્યાંથી પાછા ફરવાનું ના હોય. બસ આરંભ કર્યો એટલે એની આગળ આગળ ચાલ્યા જ કરવાનું. બીજું સાધન સૌ કાચું. બસ જે કઈ એક રસ્તો બતાવ્યો, એક રસ્તો પકડો. પણ જવું છે, રસ્તા ચારે બાજુ દેખાય છે. ગુરુ મહારાજે જ્યાં પહોંચવાનું છે રસ્તો સીધો બતાવ્યો છે, છતાંય આડે અવરે રસ્તે જઈશું તો પહોંચાશે નહીં. એટલા માટે કહ્યું કે બીજું સાધન સૌ કાચું. ક્યાંય બીજે ડાફોરિયા નહીં મારવાના, એક સીધે જ રસ્તે ચલો. જે મહારાજ એમને આપ્યો છે, માર્ગ આપ્યો છે, મંત્ર આપ્યો છે, દિશા બતાવી છે, એ જ્ઞાનથી અમારે ચાલવું છે. બીજું પગથિયું આ રીતે દ્રઢતાનું, અને ત્રીજે પગથિયે જયારે ઉપર પગ મૂકે ત્યારે કે છે કે જુઓ, જે સાધન ભજન કરવા માટે તમને જ્યાં છો, જે આપ્યું છે એ કરો, સહેજ વિચલિત ન થશો. ત્રીજે પગથિયે કહ્યું શું કરશો વનમાં જઈને? રે, વનમાં જઈને શું કરશો? ઘરનો દુખ્યો, વનમાં ગયો, વનમાં લાગી આગ, શું થાય? પાછા ઘેર? તો એના માટે કહ્યું શું કરશો વનમાં જઈને? ઘણા ગુસ્સામાં હોય ને જે ઘેર જતો રહી, હા પેલી રોજ કે ભાઈ સાહેબ ના, એવું કરશો, હું જતો રહેવાનો છું. કોઈ મળે ગુરુ, જા કે જતો રહે એમ કહી દે, પછી ખબર પડે. એટલે કહ્યું શું કરશો વનમાં જઈ? બસ તમે બીજે કઈ ભટકશો નહીં, સો મે સાધો રહી, તમે તમારામાં જ સાધન કરી જુઓ તનમાં. બતાવી દીધું આપણને ક્યાં કરવાનું છે, આ ત્રીજું પગથિયું છે. અને એમ કરતા ચોથે પગથિયે આગળ લઈ ગયા કે જે આપણે આપણા પોતાનામાં જ સાધન કરવાનું, સાધન કરી જુઓ, ક્યાંય ભટકવાની જરૂર નથી, જે છે તે બધું જ અહીંયા અંદર જ છે. નરક પણ આપણી વૃત્તિઓની અંદર છે, સ્વર્ગ અને બ્રહ્મલોક પણ આપણી વૃત્તિઓમાં જ છે. જે ઉગશે એવું પ્રાપ્ત થશે. જો જીવનની અંદર દુરાચાર હશે તો કાંટા જ વાગ્યા કરશે જીવનના આંગણે, પણ સદાચારની ખેતી કરીએ છે તો સરસ મજાનો છાંયડો મળશે અને સ્વાદ પણ મળશે. એટલે કલયુગ મેં હમ જોગ લિયા અને ત્રેતા તપસા મેરી દ્વાપર કીના ધ્યાન સમાધિ કલયુગ માલા ફેરી. કહ્યું કે ચાર યુગ કી કોણ પડી હે, કોને પડી છે, જે હોય તે. કલયુગ હોય તો મારે શું, મેં મેરા કર લીના, મેં મારા સ્વરૂપને જાણી લીધો, સમજી લીધું. એટલે કોઈ પણ યુગનો સેજ પણ એને સ્પર્શ નહીં થાય, એનાથી અલિપ્ત રહેશે. કેમ કે પોતે પોતાના સાધનમાં છે. તો એટલા માટે કહ્યું કે સાધન કરી જુઓ તનમાં. અને ત્યાર પછી કહ્યું એ એટલી સ્થિરતા આવી પછી હવે ચોથા પગથિયે લઈ જઈને કહે છે કે જે કઈ કરો ને શાંતિથી કરજો, સંતોષે સાધન કરીએ, જે કરીએ બિલકુલ શાંતિથી. આપણને પોતાને સંતોષ થવો જોઈએ. સાધન ભજન કરીએ ત્યારે જો એમાં સંતોષ ન થાય ને શાંતિ ન મળે તો ભજન એ સાધન કરેલું કામનું શું. જપ કરીએ એકદમ જલ્દી 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 ઉતારમાં કરીએ, અરે જેને માટે તમે સાધન ભજન કરો છો એ તો છે નહીં, તમે આવતું નથી. ભલે જપ ઓછા કરો પણ શાંતિથી કરો, સંતોષે સાધન કરીએ. આપણા પોતાની અંદર ધીરજ શાંતિ ભલે થોડું કરીએ પણ એકાગ્ર ચિત્તથી શાંત ચિત્તથી વ્યગ્રતા કાઢી નાખીને અશાંતિ દૂર કરીને કે આપણને પોતાને સંતોષ થાય. ભલે માળા એક જ થઈ હોય પણ દોઢ કલાક થયો હોય ને કઈ વાંધો નહીં, હાશ આજે મને ખૂબ આનંદ થયો, સંતોષ થયો. તો ચોથા પગથિયાની અંદર ધીરજ રાખવાની વાત કરી સંતોષથી, અને એની અંદર કહ્યું એને પછી એ સંતોષ જે મળે એનાથી આનંદ મંગળમાં સ્થિર થઈને મન ધરીએ. બસ ત્યાં સ્થિર થઈ આપણા મનને મન વડે સાધન ભજન કરવાનું કહ્યું. પાંચમે પગથિયે કહ્યું સાધન ચેતન થઈ સાધન કરીએ, સતત જાગ્રત રહેવું પડે, સહેજ પણ આળસ, સહેજ પણ અંદર એવો ભાવ ન રહેવો જોઈએ કે થાય છે રહે છે હમણાં નહીં થોડું આજે નહીં કાલે. ચેતન સતર્ક થઈને સંપૂર્ણપણે સાધન કરવું જ છે. એને એ જે સ્થિતિ પ્રાપ્ત થઈ એનાથી આપણને પોતાને સંતોષ થાય અને એમ થાય કે હું કેવો શાંતિથી કેવો મુક્ત થઈને જીવી રહ્યો છું. જીવન મુક્ત થઈને ફરી ગમે ત્યાં કોઈ પણ કાર્યની અંદર પણ આપણું આપણું જીવન બંધનો જેવું લાગવું ના જોઈએ. માણસને પોતાનું જીવન પોતાને બોજરૂપ લાગતું હોય છે, બંધનરૂપ લાગતું હોય, દુઃખરૂપ લાગે. તો કઈક જીવન મુક્ત થઈને કરો આપણું સાધન ભજન, મુક્ત રીતે એવું થાય કે આપણો આનંદ સદાય બન્યો રહેવો જોઈએ, ક્યાંય બંધન ના લાગવું જોઈએ. ભલે ઘરનો સંસારનો પરિવારનો વ્યવહાર બધા જ બધો જ કરતા હોઈએ, પણ એની અંદર બંધન માંથી મુક્ત હોઈએ એ રીતે જ આપણી માનસિકતા બની રહી જોઈએ. આમ પાંચ પગથિયા બત્યા પછીથી જે કઈ સમજ્યા, જે સાધન ભજન કરતા કરતા જે અનુભવ એધાણી અનુભવ ની કરીએ, જે કઈ સમજ્યા જે કઈ અનુભવ થયો એને સમજી રાખીને જેમ ક્યાંક પ્રવાસે જવાનું હોય અને ડબ્બા બાંધી લઈએ ભાથું, જયારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ, એમ એધાણી અનુભવની કરીએ. એ અનુભવ થયા પછીથી એને એ ગમે ત્યારે કામ લાગે એ રીતે એને સંગરવાનું છે, કે મારી પાસે સાધન છે અને સાધનથી હું આગળ વધી રહ્યો છું એનો આનંદ, પણ આનંદ પણ સંયમ વાળો હોવો જોઈએ. આનંદ છકી ગયેલો ના હોવો જોઈએ, આનંદને સમાવતા આવડવું જોઈએ. આનંદની અંદર ઉચ્છંકલતા ઉછાધરા પણ ના હોવું જોઈએ, હરખશીલ રાખો ને. આમ છ પગથિયા આપણને ચડાવ્યા, એક એક પગથિયું દરેક સૂચના કે જે મારા જે કઈ માર્ગદર્શન આપે છે એ બધું જ અગત્યનું છે. અનુભવ જ્યારે પણ આપણા પોતામાં આવે ત્યાર પછીથી વૃત્તિઓ બિલકુલ શાંત થઈ જશે, ભટકવાની જરા ઈચ્છા નહીં થાય, અને પોતે જ પોતાના સ્વરૂપની અંદર સ્થિર અને શાંત થઈ ગયા છે, પોતાની અંદર જ, કે બસ હવે બીજું કશું જોઈતું નથી, બીજે ક્યાંય જવું નથી અને બીજાની કોઈ લાલચ નથી. સમયાલય સાધનનું સાર, જે કઈ મળી ગયું એની અંદર પોતાનો સમાવેશ થઈ રહ્યો છે, હવે ક્યાંય બીજાની કશી અપેક્ષા નથી, કે જીવનમાં કશી બાબતની એવી ખોટી ઉપેક્ષા પણ નથી, શાંતિથી. તો આવા સાત પગથિયા પછીથી આઠમે પગથિયા આપણને લઈ જાય છે થઈએ ગંભીર, ગાંભીર્ય તપનું સાધન ભજનનું, થઈએ ગંભીર દિલ દરિયે. એવું આવી જાય કે સામી વ્યક્તિને એમ થાય કે આ કોઈ ખૂબ જ શક્તિશાળી તપસ્વી માણસ છે. અનુભવ થઈએ ગંભીર, એ અનુભવથી આપણા પોતાની અંદર જ એવું ગાંભીર્ય આવી જાય, કઈ પણ ઈચ્છા ન થાય, ફરતા હોઈએ તો પણ આપણી વૃત્તિઓ સ્થિર હોય શાંત હોય, મુખમુદ્રા પણ એટલી જ સ્થિર ને શાંત હોય, સહેજ પણ ચંચલતા એની અંદર ન આવે. એને કહ્યું કે બધી જ રીતે સગળે સમદ્રષ્ટિ, પછી કોઈ ભેદ નહીં, જે કઈ છે સર્વ સર્વમ બ્રહ્મ ખલમ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સમદ્રષ્ટિ બધામાં જ એક જ પરમાત્માનું સ્વરૂપ છે. જેમ બધા જ ઘરેણામાં સોનું જ છે, જેમ પરપોટામાં તરંગમાં ફીણમાં વરાળમાં વરસાદમાં બધે એક જ પાણી છે, નામ રૂપ સ્થળ જુદા જુદા હોય, એમ સગળે સર્વત્ર કે આ એક જ સ્વરૂપ પરમાત્માનું બધાની અંદર છે. બધાના શ્વાસોશ્વાસની હવા એક જ છે, દરેકને પીવાનું પાણી એક જ છે, દરેકનો ખોરાક પણ ભલે આમ જુદો જુદો પણ ખોરાક ખોરાક તો ખરો જ. તો આ બધું જ જેમ સમાન છે એમ આપણી દ્રષ્ટિ ને આપણી વૃત્તિઓ પણ સમાન થઈ જાય. સગળે સમદ્રષ્ટિ કરીએ. અને ત્યાર પછીથી છેલ્લું પગથિયું કહ્યું, હજી આ બધું જ જે કઈ સાધન છે એ સાધનને પચાવવું પડે. જ્ઞાન એ સમજવા માટે છે, બોલવા માટે નથી. જ્ઞાન જીવનમાં પચાવવા માટે છે, ભાષણ કરવા માટે નથી. જે આપણને સમજાવ્યું છે એનું નામ છે જ્ઞાન. અને એને આપણે પોતે જ સમજાવીને આપણા પોતાના જીવનની અંદર જ એને પૂર્ણ શક્તિશાળી પચાવી દઈએ. અને એ પ્રાપ્ત થયેલું હોય તેને કયું થઈએ ગંભીર દિલદરીએ. આપણા પોતામાં જ આપણા પોતાના સાધર ભજનથી એવા તો સ્થિર શાંત ગંભીર અંતર્મુખ થઈ ગયે કે બહારની કોઈ ઈચ્છા થાય જ નહીં, બહારની કોઈ પણ બાબત આપણને વિક્ષિપ્ત કરે જ નહીં, નડે નહીં. કોઈ મને સંસાર રહું નિજ નામ તણે આધાર, થઈએ ગંભીર દિલદરીએ. અને સગળે સમદ્રષ્ટિ, કોઈના પ્રત્યે કોઈ પણ દુશ્મનનો શત્રુભાવનો કોઈ પણ ભેદ નહીં, બધા જ પ્રભુના છે. ઉમા જે રામ ચરણ રત વિગત કામ મદ ક્રોધ, નિજ પ્રભુ મય દેખહી જગત કૈસન કરો વિરોધ. બધામાં પ્રભુ મય દેખાય. કોની સાથે વેરઝેર કરવા, કોની ઈર્ષા કરવી, કોની ઉપર આક્રમણ કાઢવી, કોને દુશ્મન માનવું, સગળે સમદ્રષ્ટિ કરીએ. અને આટલી બધી ગંભીરતા પ્રાપ્ત થઈ જાય એક સાધક તરીકે. ત્યાર પછી કહ્યું છે કે અધિકારી હોય તેને આ પદ કહેજો, નહીં તો